ગરુડજી, આ સંસારની અંદર માયા અને ઈશ્વર વચ્ચેનો જે ભેદ છે એ તમે સાંભળો. જે સમજી શકાય, સમુજઈ બનઈ, કદાચ સમજી શકાય ખરો, પણ ન જાય બખાની, એ કહી શકાશે? આત્માનુભૂતિ, પરમ તત્વની અનુભૂતિ માણસ કરી શકે ખરો, પણ એનું વર્ણન ન કરી શકે. માત્ર પોતાનામાં જ પોતાના આત્મસુખની અનુભૂતિ કર્યા કરે, સતત અનુભૂતિ કરી શકે. બર નહીં ન જાય બખાની, એને પોતે સારી રીતે ખૂબ સરસ રીતે અનુભવી શકે, માત્ર સમજી શકે નહીં, અનુભવી શકે, પણ બોલી શકતો નથી. હે ખગેશ, હે પક્ષીરાજ, આ જીવ એ તો ઈશ્વરનો અંશ છે, આ જીવ એ ઈશ્વરનો અંશ છે, અને પરમાત્મા જેમ અવિનાશી છે એમ ઈશ્વરનો અંશ આ આત્મચેતના પણ અવિનાશી છે. મરે છે તો શરીર મરે છે. યતો જાયતે પાલ્યતે એન વિશ્વમ, કે જન્મે છે, પાલન કરે છે એ તો એ આ શરીર છે. અને તત્વમસ્યાદિ જન્યમ વિબોધમ ભજેતમ ગુરુમ ચાત્મનસ્ય તસ્ય યો વૈ, જે પોતાના નિજ સ્વરૂપને, જે આત્મના, જે આત્મદર્શન કરાવે છે એ ગુરુ મહારાજને અમે ભજીએ છીએ, કે જેમાં આત્મારામ ઓહમ સોહમ જન્મ મરણનો હેરો ધામ. ત્યાં આગળ ઈશ્વર અંશ જીવ અવિનાશ, આ જીવ એ ઈશ્વરનો અંશ છે. જેમ પરમાત્મા શાશ્વત છે, અજન્મા છે, અમૃત અમર છે, એમ આ ચેતન તત્વ શરીરની અંદર રહેલું જે છે એ પણ અવિનાશી ચેતન છે. શરીર મરે છે, હું મરતો નથી. શરીરને તો લાકડામાં સુવાડે રખ્યા થશે ને કાલે ઉઠીને માટી થઈ જશે, માટીના ખાડામાં આ શરીરને ઢાંકી દાટી દેશે, પછી પતી ગયું. અસ્તિત્વ છે એ આત્મચેતનાને કારણે, અને એ આત્મચેતના આપણને અવિનાશી રાખે. વિનાશ જે જન્મે છે એનું મૃત્યુ છે. જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય, જે જન્મે છે મરવાનો જ છે, અને મરે છે એ જન્મવાનો છે. એટલે એ કોણ? શરીર દ્વારા જન્મે છે મરે છે, પણ જે છે એ તો અવિનાશી છે. એટલે પક્ષીરાજને કહ્યું કે શરીરની અંદર દેહાધ્યાસ ન રાખો, દેહભાવ કાઢી અને આત્મભાવ રાખશો ને દુઃખ નહીં. એકવાર ભગવાન બુદ્ધ 81 વર્ષની ઉંમર થઈ ગયેલી, અને બે મુખ્ય શિષ્યને બોલાવ્યા કે હું આવતીકાલે જઉં છું, હવે આ શરીર રહેશે નહીં. તો બંને વાત સાંભળી લીધી. એક જઈને શાંતિથી બેસી ગયો પોતાની મસ્તીમાં, અને બીજો હતો એક રડવા બેઠો. પછી બોલાવ્યો તો કેમ રડું છું? કે આવતીકાલથી પછી તમે નહીં મળવાના, તમારા દર્શન નહીં થવાના, અમે એકલા પડી જવાના, અમારું કોણ? એને રડતો સાંભળી પછી પેલા કે તું કેમ રડતો નથી? તો કે છે કે આપે જે કંઈ મને સમજાવ્યું છે એ સમજણ સ્વરૂપે આપ મારી સાથે જ છો, ભલે ને શરીરથી આપ જતા રહેવાના હો. હું સતત એને એ વિચારને એ આપે આપેલ આપેલા ઉપદેશની સંપત્તિને આપને પોતાને જ સમજી, આપના સ્વરૂપ સમજી, અને મારી પાસે જ રાખી. જ્ઞાન સ્વરૂપમ નિજબોધયુક્તમ, જેને આત્મબોધ કરાવી દીધો છે. આત્મબોધ કર્યા પછી શરીર માટે રડવાનું ના. એટલે એ અવિનાશી તત્વ જે છે એની સાથેનો સંબંધ હતો. તું કેમ નથી રડતો? બુદ્ધે પૂછ્યું. તો કે આત્માથી હું આપની સાથે છું, અને એ આત્મચેતના મારી સાથે જ છે, જે કંઈ બોધ આપ્યો છે, જે ઉપદેશ આપ્યો છે. તો પેલાને એમ થયું કે તને તો માત્ર શરીર સાથેનો સંબંધ છે, એટલે જ વિયોગનું દુઃખ તને થઈ રહ્યું છે. તો ઈશ્વર અંશ જીવ અવિનાશી છે, અને એ અવિનાશી ચેતનાની સાથેનો સીધો સંબંધ હશે ને તો એ દુઃખ, એ પીડા, એ દેહાધ્યાસ ચેત પણ નહીં રહે. અને એ અવિનાશી અંશ કેવો છે? ચેતન છે, જળ નથી, અને અમલ. એને કોઈ પણ વિકૃતિઓ, કોઈ પણ જાતનો દાગ, કોઈ પણ જાતનો મેલ હશે તો શરીર ઉપર દાગ પડશે. જેમ કબીર કહે, ચાદર ઓઢી ઝીની ઝીની ચદરિયા, જ્યું કી ત્યું ઘર દીની. એમાં એક પણ દાગ ના પડવા દીધો. એટલે ચેતન તત્વ આત્માને આ શરીરરૂપી ચાદર ઓઢવા માટે આપી છે, અને એની અંદર કોઈ પણ દાગ ના પડે, કોઈ પણ કલંક ના લાગે, એવી રીતે એ આખીને આખી ફરી જ્યારે પરમાત્મા માંગે કે લાવ તારી ચાદર પાછી, મેં તને આપી હતી, આવી ગંદી કરીને આપી, એવું ન કહેવાય. ન કે એટલા માટે અમલ છે પણ મેલી નહીં, બિલકુલ સ્વચ્છ ચાદર પાછી આપી. એટલે કે અમલ, ચેતન અમલ, એમાં કોઈ પણ મેલ ન હોય, કોઈ પણ દાગ ન હોય, એવી આ શરીરરૂપી ચાદર સહજ સુખરાશ. અને એ પણ આત્મચેતના તો જ્યારે આ શરીરની ચાદર આપી દે અમલ બની, આત્મા તો ચેતન છે અને એને કોઈ પણ જાતના દાગ નથી, અને એ કેવો છે? સહજ સુખરાશ, સહજ સુખનો ભંડાર ભરેલો છે આત્માની અંદર. જે આત્મસુખ છે, આત્મસુખની અંદર સાહજિકતા છે, એને લેવા જવું પડતું નથી, માંગવું પડતું નથી. આત્મસુખ આપણી પોતાની માલિકીનું છે. બીજાની પાસેથી લેવા જવું હોય કે ભાઈ મને આપને આટલું જ આપ્યું, એક મહિના પછી બસ, એક મહિના મારે પાછું આપી દેવાનું. કોઈ પણ અન્યથી જે કે પરાઈ વસ્તુની અંદર સુખ બુદ્ધિ રાખીએ છીએ, એ પરાઈ સુખ બુદ્ધિ અધૂરી છે. કદાચ સુખ મળે થોડો સમય, થોડી ક્ષણો, પણ પછી પાછું એ દુઃખમાં જ પરિણામ, એનો વિયોગ, એના માટેની અધૂરપ. પણ જે આત્મચેતનાનું જે આત્મસુખ છે એ સાહજિક છે. જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે એ તમારા સુખની સાથે તમે આનંદથી રહી શકો. જેમ ખિસ્સામાં, બે ખિસ્સામાં લાડુ હોય, જે ખિસ્સામાં હાથ નાખીએ એમાંથી લાડુ હાથમાં, બે બાજુથી હાથમાં આવવાનું. અને જેમ ગોળને અંધારામાં ખાઈએ તોય ગળ્યો જ લાગવાનો છે, અજવાળે મીઠો લાગે અને અંધારે કડવો લાગે. તો આત્મચેતના પણ એનું સુખ સહજ સુખ, સહજ સુખનો ભંડાર છે. તમે આત્માની પાસે ગમે ત્યારે પહોંચી જાઓ, નિજ સ્વરૂપમાં ઉતરી જાઓ, બિલકુલ શાંત. ભલે નિંદ્રા એ જળ અવસ્થા છે, પણ એમાં મન શરીરથી તમે ઊંઘતી વખતે ધીરે 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 મનથી, ઇન્દ્રિયોથી, શરીરથી શાંત થઈને અંદર જતા રહો છો, સમાહિત થઈ જાઓ છો. ત્યાં તામસ છે, જળ છે, પણ ત્યાં કેટલો છે? કોઈ ઉપાધિ, કોઈ દુઃખ, કોઈ ક્લેશ? એ જે નિંદ્રાની અંદર કોઈ પણ જાતનો ક્લેશ નહીં, કોઈ પણ સ્વપ્ન નહીં, બિલકુલ શાંત, એ છે પોતાની સહજ અવસ્થા. પણ એ સહજ અવસ્થાની અંદર જડતા રહેલી છે. પણ આત્મચેતનાને સતત જાગ્રત રાખીને એ જ રીતે પોતાની અંદર વિલીન થઈ જાય ને એને સહજ સુખરાશી. એ આત્મચેતના નિદ્રાની અવસ્થાની માફક બિલકુલ નિતાંત શાંતિ, સુખ અને આનંદ આપી શકે. કારણ આનંદ આત્મા પોતે જ સહજ સુખ સ્વરૂપ છે. આત્મા પોતે જ સહજ સુખ સ્વરૂપ છે. હો સુખ સાહેબ, જાહેર જોગ જપીને જડ જાગ્રત કર્યો, મારા જેવા જડ જીવને આપે જાગ્રત કર્યો, મારા મેલ મટ્યા, મારા જે કે અંતઃકરણના મેલ હતા એ બધા દૂર થયા, અને રામ રટણનો મંત્ર, આત્મારામ, આત્મારામનો મંત્ર આપે મને આપ્યો. એટલે જે સહજ સુખનો ભંડાર છે તે એ છે સુખસાગર. અને આપે મારા મનના મેલ દૂર કરી નાખીને, કાઢી નાખીને, ધોઈ નાખીને મારા અંતઃકરણની અંદર આત્મતત્વની ચેતનાનો રામ મંત્ર આપે. કેટલો સરસ ભાવ છે, સહજ સુખરાજ. એ આત્મચેતના જે કહ્યું ઈશ્વરનો અંશ અવિનાશી છે અને સહજ સુખ સ્વરૂપ છે. પણ એ ઈશ્વરનો અંશ માયાવશ થઈને એ જીવ બન્યો છે, જીવભાવ આવ્યો છે. કોઈ પણ કામ કરીએ પણ કામ કર્યાની પાછળ કરતાપણાનો ભાવ ના રાખીએ, અકર્તા નિસ્પૃહતા એની અંદર, નિર્લોભ નિર્વ્યાજ કે મારે કઈ જોઈતું નથી, બસ કરી રહ્યો છું, મારે થાય છે સહજ ભાવે, ભગવાન મને કરાવી રહ્યો છે માટે હું નિમિત્ત માત્ર છું. ભગવાને એકાદશ અધ્યાય 11મા અધ્યાયની અંદર અર્જુનને ખૂબ વ્યથા થઈ, ખૂબ વ્યથા થઈ કે આ બધાને મારે મારી નાખવાના, આ દાદા છે, પિતા છે, કાકા છે, ગુરુ ગુરુજનો છે, ભાઈઓ છે, પિતરાઈઓ છે, એ બધાને મારે મારવાના. ત્યારે ભગવાન કહે છે કે આ બધું તું વિચારીશ નહીં કે દ્રોણમ ચ ભીષ્મમ ચ જયદ્રથમ ચ કર્ણમ તથાન્યાન યોદ્ધવીરા મયા હતા સ્વામ જઈ માં વસિષ્ઠા, તું જરા વ્યથા કરીશ નહીં, આ બધા તો મારા મારેલા જ છે. નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચિન, તું નિમિત્ત બન. પણ જ્યાં ભગવાને એને નિમિત્ત બનવાનું કહ્યું ત્યારથી એને ખ્યાલ આવી ગયો હવે મારે કશો વાંધો નથી, લડવાની અંદર મારે કોઈ શોક કે ભય કે પાપની નો ડર રાખવાનો નથી, કારણ ભગવાનનું કાર્ય છે હું કરી રહ્યો છું, અંદર આત્મચેતના પરમાત્માનો અંશ છે. તો એ જે ભાવ સો માયા બસ, પણ જયારે માયાવશ થઈ, વિવશ થઈ કે આ તો મારા સગા છે, આ તો મારા દાદા છે, મારે એમને તો પ્રણામ કરવાના હોય, મારા પૂજ્ય છે, એમને કઈ મારાથી મરાય, આ તો મારા ગુરુ દ્રોણાચાર્ય છે, વિદ્યાગુરુ છે, એમને હું કીર્તિ મારું, એ માયાવશ સંબંધ થઈ ગયો, એ અધ્યાસ થઈ ગયો. અને એને કારણે એ દુરાચારી પાપીનો પક્ષ લઈને બેઠેલા હોવા છતાંય ભગવાને કહ્યું નિમિત્ત બન, આ બધા ભક્તો છે પણ અધર્મનો પક્ષ લઈને બેઠા છે, એટલા માટે એને મારવા પડશે. ત્યાં આગળી અધ્યાસ સંબંધ કાઢી નાખવો પડે, જ્યાં ધર્મ અને અધર્મની વાત આવે ત્યારે સંબંધ એક બાજુ રહી જાય. અને એ રીતે ભગવાને કહ્યું કે આ બધાને મેં મારેલા જ છે, દ્રોણ હોય કે ભીષ્મ હોય, કોઈ પણ જયદ્રથ કર્ણ જે વીરો છે બધા, એટલે માયાવશ થઈને જ્યાં અર્જુન પણ બંધનમાં આવી ગયો, ભગવાને માયાના બંધન છોડાવ્યા અને એમાંથી એને મુક્ત કર્યો કે તું અવિનાશી છું, પણ એ માયાના બંધનને વશ થઈને હે ગોસાઈ, ગોસાઈ સંબોધન કર્યું છે તુલસીદાસજીને, તુલસીદાસજીએ કર્યું છે, અને ખગેશ કહ્યું એટલે કાગભૂષણજીએ ગરુજીને કહ્યું. તો આમ કહ્યું કે આ માન, આ જીવ આત્મા આ ચેતના ભૂલમાં પડ્યો છે અને ભૂલને લીધે એ પોતાને પરમાત્માનો અંશ આત્મચેતના ભૂલી પોતાના નિજ સ્વરૂપને છોડી અને આ માયાવી શરીરની સાથે બંધાયેલો છે. કેવી રીતે બંધાયો? જેમ વાંદરું અને પોપટ પાંજરામાં પુરાય અને બંધન સ્વીકારી લે અને બંધન સ્વીકારીને એનો મદારી જે પ્રમાણે નચાવે એ પ્રમાણે નાચે.